પદ 11 આત્મ અનુભવ રીતિ વરીરી
આત્મ અનુભવ રીતિ વરીરી આત્મ અનુભવ રીતિ વરીરી મોર બનાયે નિજ રૂપ નિરૂપમ મોર બનાયે નિજ રૂપ નિરૂપમ તિચ્છન રુચિકર તેગ ધરીરી આત્મ અનુભવ રીતિ વરીરી આત્મ અનુભવ રીતિ વરીરી ટોપ સનાહ શૂર કબાનો એક તારી ચોરી પહેરીરી એક તારી ચોરી પહેરીરી સત્તા થલ મે મોહ વિદારત આ સત્તાથલ મે મોહ વિદારત આઈ આઈ સૂરિજન મુહની શરીરી આઈ આઈ સૂરિજન મુહની શરીરી આત્મ અનુભવ રીતિ વરીરી આત્મ અનુભવ રીતિ વરીરી કેવલ કમલા અપક્ષર સુંદર ગાન કરે રસ રંગ ભરીરી ગાન કરે રસ રંગ ભરીરી જીત નિશાન બજાય બિરાજે આ નિશાન બજાય બિરાજે આનંદ ઘન સર્વંગ ધરીરી આનંદ ઘન સર્વંગ ધરીરી આત્મ અનુભવ રીતિ વરીરી આત્મ અનુભવ રીતિ વરીરી મોર બનાયે નિજ રૂપ નિરૂપમ મોર બનાયે નિજ રૂપ નિરૂપમ તિચ્છન રુચિકર તેગ ધરીરી આત્મ અનુભવ રીતિ વરીરી આત્મ અનુભવ રીતિ વરીરી
અન્ય મીમાંસકો કરતાં કોઈ અનોખા પ્રકારે અને અનેરી રીતે યોગીરાજ આનંદગંજીના 11મા પદની મીમાંસા સ્વાનુભૂતિ સંપન્ન ખીમજી બાપાએ કરી છે. આ પદને સમજવા માટે પહેલાં તો આપણે વાચકે આપણા માનસ ઉપર મોર એટલે કે મયુરનું ચિત્ર ઉપસાવવું પડશે અને મયુરના જીવનની ખાસિયતોને એની લાક્ષણિકતાઓને બારીકાઈથી નિરખવી પડશે. અત્રે આપેલ મયુરના ચિત્રપટ ઉપર નજર કરી લઈને મોરને જાણવા સહિત આ પદથી મહાત્મન આનંદગંજી મહારાજા શું કહેવા માગે છે તે વિચારીએ. આપણે સૌએ મોરને જોયો તો છે જ, અને મોરથી આકર્ષિત થઈ મોહિત પણ થયા છીએ અને પ્રભાવિત પણ થયા છીએ. પરંતુ મોર પક્ષી શું છે, એનું જીવન શું છે, એ મોર પક્ષીની ખાસિયત અને મહત્તા શું છે તે હજી આપણી જાણમાં નથી. કવિરાજ આનંદગંજી આપણા સૌના માનીતા મનોહર મયુર પક્ષીનું સુંદર પ્રાકૃતિક અને આધ્યાત્મિક દર્શન આ પદ દ્વારા કરાવે છે. જેમ દત્તાત્રેય પોતાના 24 ગુરુઓમાં કૂતરા શ્વાનને પણ સ્થાન આપી એના થકી વફાદારી, ચપળતા અને જાગૃતિનો બોધ લીધો હતો, તેમ આ મયુર પક્ષીની જીવનશૈલીમાંથી યોગીરાજજીએ સ્વયં બોધ ગ્રહણ કરી તે ઉપરથી આ પ્રસ્તુત પદરચના દ્વારા એ બોધ પાછો આપણા સુધી વહેતો કર્યો. પ્રકૃતિમાં પણ અધ્યાત્મના દર્શન થવા એ સમ્યક દર્શનના એંધાણ છે. હનુમાનજીને સપ્તરંગી મેઘધનુષની ક્ષણિકતાના દર્શનથી સમકિત પ્રાપ્તિ થઈ હતી. મોર એ બધા પક્ષીઓમાં ઉત્કૃષ્ટ પક્ષી છે. ભારત સરકારે પણ તેને રાષ્ટ્રપક્ષી તરીકે જાહેર કરેલ છે. એ વિદ્યાની દેવી સરસ્વતીના 3 આસનમાંનું એક છે. દેવદેવીઓમાં માત્ર એક સરસ્વતી છે કે જેને મયુર, હંસ અને કમલ એમ 3 વાહન કે 3 આસન છે. પ્રાસંગિક અત્રે જણાવવાનું કે મયુરાસની સરસ્વતી દેવી કષાય નાશિની છે. મયુર સર્પનો વેરી છે અને મયુર કે મોર પીછને પણ જોતા સર્પો તેમજ ગરોળી જેવા પ્રાણી તે સ્થાનનો ત્યાગ કરી દે છે. તેથી મયુરાસની સરસ્વતી કષાય નાશિની જણાવી છે. હંસમાં ક્ષીરનીરનો વિવેક હોવાથી હંસાસરી સરસ્વતી વિદ્યા વિવેકદાયિની જણાવી છે. તીર્થંકર, દેશના કેવળી ભગવંતો, ગણધર ભગવંતો આદિ સિદ્ધ પુરુષની નિર્લેપતા, નિર્મોહિતા, સહસ્ત્રાર પ્રફુલ્લિતતા, પવિત્રતાનું સૂચક તેમનું કમલનું આસન છે. તેથી કમલાસરી સરસ્વતી સ્વરૂપદાયિની જણાવી છે. ભારતભરમાં જંગલમાં તેમજ લોકવસ્તી વચ્ચે પણ ઠેર ઠેર, ગામે ગામ મોર પક્ષીના દર્શન થતા હોય છે. એમાં પણ તીર્થક્ષેત્રો ઉપર તો મયુર પક્ષીના ખાસ બેસણા હોય છે. આપણે ગાઈએ છીએ ને, ક્યું ન ભયે હમ મોર વિમલ ગીરી, ક્યું ન ભયે હમ મોર, સિદ્ધ વડ રાયણ રુખ કી શાખા, ઝુલત કરત જકોર, વિમલ ગીરી ક્યું ન ભયે હમ મોર. પ્રભુની પ્રતિમા ઉપરથી નિર્માલ્ય ઉતારવા માટે તેમજ શુદ્ધ સ્થળોમાં કાજો લેવા માટે મોરપીછની બનાવેલ મોરપીછીનો ઉપયોગ થતો હોય છે. આર્ય દર્શનોમાં તો મોરપીછીનો ઉપયોગ વ્યાપક છે, પણ મુસ્લિમ ધર્મમાં પણ મોરપીછીનો ઉપયોગ જોવામાં આવે છે. કૃષ્ણ વાસુદેવે મોરપીછને પોતાના શિરતાજના સ્થાને સ્થાપિત કરેલ. વનવાસી યોગીઓ અને વગડામાં રહેનારા આદિવાસી લોકો સર્પાદિથી રક્ષણ માટે આસપાસ મયુર પક્ષીના પીછા ગોઠવતા હોય છે. રાજા મહારાજાઓના વીંઝણા મયુરપંખ હોય છે. રાજા રણજીતસિંહ દ્વારા બનાવાયેલું મયુરાસન વિશ્વ પ્રસિદ્ધ છે. ચંચળ કુમનને મરકટ મન કહેવામાં આવે છે, તો સુપ્રસન્ન સુમનને મન મયુર કહી નવાજવામાં આવે છે. અનુભવ જ્ઞાનીઓનું મોરના પૂર્વભવ વિશે એક એવું અનુમાન છે કે પૂર્વભવમાં રાજકુળમાં જન્મી વૈરાગ્યથી ભાવિત થઈને એ મોરના આત્માએ કોઈ પણ ધર્મમાં સંન્યાસ ગ્રહણ કર્યો હશે. એ સંન્યસ્તાવસ્થામાં પૂર્વે તપાચરણ, યોગ સાધના કે પંચાગ્નિના ઘોર તપ તપ્યા હશે. પરંતુ આ તપ સાધના અજ્ઞાન ભાવથી, સક્રોધ કે કોઈ ભૌતિક ઉપલબ્ધિના મલિન આશયથી કરી હશે. એ સમયે મિથ્યાશલ્ય કે માયાશલ્યનું પણ સેવન થયું હશે અને કદાચ નિયાણું પણ બાંધ્યું હોવાની સંભાવના છે. આરાધનામાં વિરાધના, વિવેકનો અભાવ અને આશયની મલિનતાને કારણે તુચ્છ પુણ્ય બાંધ્યું હશે. કર્મ નિર્જરાના હેતુવાળી યોગ સાધના કરી ન હોવાથી એ મોરના આત્માએ નીચેની કોટીના હલકા દેવભવને પામીને પછી મોર તરીકે જન્મ ધારણ કર્યો હશે. આ જણાવે છે કે સાર્થકનું સર્જન કરવા નિરર્થકનું સર્વથા વિસર્જન થવું અત્યંત જરૂરી છે. મોરની જીવનશૈલીનું બારીકાઈથી અવલોકન કરશું તો જણાશે કે મોર તીર્થસ્થાનોમાં પર્વતોના શિખર ઉપર, વૃક્ષોની ઊંચી શાખા ઉપર, મંદિરોના શિખર ઉપર અને તેમાંય ધ્વજદંડની પાટલી ઉપર મોર બેઠેલા જોવામાં આવતા હોય છે. વળી ધજાદંડની પાટલીની પરિમિત જગામાં બેસી આખી રાત પસાર કરતા હોય છે. રાત દરમિયાન ગમે એવા વાવાઝોડા કે વંટોળિયા આવે કે પછી વીજળીના ઝબકારા સહિત ગાજવીજ સાથે મેઘરાજાની હેલી વરસતી હોય તો પણ મોર પોતાનું સ્થાન, પોતાની બેઠક છોડતા નથી. જે સંજોગોમાં અને જે સ્થળે મનુષ્ય પણ થથરી જાય ત્યાં મોર નિશ્ચલ અને નિર્ભય બની પોતાના સ્થાન ઉપર, આસન ઉપર સ્થિર ટકી રહે છે. પાછો મોર પાક્કો બ્રહ્મચારી છે. એ પોતાની ઢેલ સાથે સંભોગ કરતો નથી. એટલું જ નહીં પણ પૂર્વના જાગૃત સંસ્કારો તેને ઢેલથી દૂર રહેવા પ્રેરતા હોય છે. તેથી એની નજીક ફરકતી મોહરાજાના પરિવારમાં માયા તૃષ્ણાને ઢેલડીની ઉપમા આપવામાં આવી છે. એવી મોરને રીઝવવા આંટા મારતી ઢેલડીઓને તે પોતાની સમીપ તો નથી આવવા દેતો પણ ઢેલોને દૂર હરસેલે છે, છતાંય ઢેલને ગર્ભ રહે છે. એનું કારણ એ છે કે પૂર્વભવના જાગૃત થયેલા સંસ્કારોથી મોરને પોતાની આ વર્તમાન સ્થિતિ અને તે માટે થયેલી પોતાની ભૂલ અંગે પારાવાર પશ્ચાતાપ હોય છે અને તેનું આક્રંદ હોય છે. પશ્ચાતાપથી ઘનીભૂત થયેલ અત્યંત વિષાદ ભર્યા એ રુદનથી જે આંસુ ઝરે છે તેમાં મોરનું વીર્ય પણ ભળી જાય છે. મોરની આંખોમાંથી ઝરતા એ પશ્ચાતાપના આંસુ ઢેલ પોતાના મુખમાં ઝીલી લે છે અને પી જાય છે, જેના ફલસ્વરૂપ ઢેલ ગર્ભ ધારણ કરે છે. મોરના જાણકારો મોરની આ વિશેષતાથી વાકેફ છે. મોરની આ ખાસિયત જ સૂચવે છે કે મોર કોઈ પૂર્વનો યોગ ભ્રષ્ટ આત્મા હોઈ શકે છે. મેહુલિયો વરસે છે અને મોર ધનગને છે, કલા કરે છે, ગહેકે છે, ટહુકે છે. મોરનો આ થનગનાટ, આ ગહેકાટ જાણે કે મેઘરાજાનું સ્વાગત કરતું હોય અને ઉપકારનો આભાર વ્યક્ત કરતો હોય. મોર મેઘરાજાના ઉપકાર માનતો હોય છે, કેમ કે તે માનતો હોય છે કે મેહુલિયો વરસે છે તો જ આત્માનો અભ્યાસ થતો હોય છે, યોગ સાધના થતી હોય છે. મોરનો ટહુકો મધુર, કર્ણપ્રિય, ગંભીર અને લાંબે સુધીના સારાય વિસ્તારમાં ગુંજતો રહેતો હોય છે. મોર ટવકાર કરે ત્યારે પ્રાણવાયુ અંદર લે છે, તે પૂરક છે. ગળામાં શ્વાસને રોકી રાખે છે, તે કુંભક છે. અને પ્રાણવાયુ છોડી જે ટવકો કરે છે તે રેચક છે. ટવકાર કરતા પાછો ડોક મરડે છે અને અવાજ કરે છે, તે પ્રત્યાહાર છે. વહેતા વાયુની સન્મુખ મયુરના બેસણા હોય છે. એ પોતાની મસ્તીમાં મસ્ત હોય છે. તેને જાગૃતિ સહિતની અતિ અલ્પ નિદ્રા હોય છે. તે કદી બે ધ્યાન થતો નથી, એ સમાધિસ્થ રહેતો હોય છે. મોરના આવા યોગી જીવનને જોતા સહેજે અનુમાન થાય કે આ કોઈ યોગ ભ્રષ્ટ આત્માનો અવતાર હોવો જોઈએ. મોરની બેઠક ઉઠકની, એની જીવનની ખાસિયત એવી વિશિષ્ટ લાક્ષણિકતાઓ જોયા પછી હવે મોરના દેહ વૈભવની સુંદરતા જાજર માનતા વિશે આપણે વિચારીએ. મોરના શરીર ઉપર એક રાજાને છાજે તેવા રાજચિહ્નો નજરે પડે છે. મોરની ડોક લાંબી હોય અને તેથી માથું અતિ ઊંચું હોવાથી અને માથા ઉપર સાતળાના આકારના ત્રણ છોગા હોવાથી મોરે જાણે શિરતાજ રાજમુકુટ ધારણ કર્યો હોય એવું જણાય છે. એના લલાટ ઉપર લાલ રંગનું વિજય તિલક શોભે છે. છાતી, પેટ વગેરે શરીરના અંગો અત્યંત સુકોમળ અને ચળકાટ મારતા રંગબેરંગી હોવાથી જાણે કોઈ રાજવીએ જરિયાન જામો પહેર્યો હોય ને એવો એનો જાજરમાન રજવાડી ઠાઠ લાગે છે. તિરછા આડા રહેલા પીંછાને ઊભા કરી અર્ધ વર્તુળાકારે જ્યારે વિસ્તારીને મોર કલા કરે છે ત્યારે એનો કલાપ જાણે કે મોહ શત્રુ સામે સંવરની ઢાલ ધરી હોય એવો નયનરમ્ય દેખાવ સર્જાય છે. કલા કરતો એ મોર જાણે અકલ નિષ્કલ બનવાની આત્મકલા ન કરતો હોય એવો દિસે છે. મેઘધનુષી સપ્તરંગી આત્મા વડે રચાયેલું મોરનું તન નિરૂપમ છે. સામાન્ય રીતે કોઈ પોત ઉપર ભાત ઉપસાવવી હોય તો તાણા અને વાણાની તથા પ્રકારની ગોઠવણી અને તાણા વાણાના તે પ્રકારના રંગથી તે ભાતને અનુસરીને ગોઠવણી કરાય તો તે ઇચ્છિત ભાત ઉપસાવી શકાય. અહીં મોર પક્ષીની બાબતમાં કલાની ચમત્કૃતિ તો એ છે કે પીંછા એક તારી હોવા છતાં અદ્ભુત, અનુપમ, બહુરંગી, ચમકદાર અને ભભકદાર છાપ નિખરે છે જે નિરૂપમ છે. મોરના આવા સુંદર નિરૂપમ રૂપને નિહાળતા આપણને આશ્ચર્ય થાય કે આવી કલાને ઉભારનાર કેવો મહાન કલાકાર હશે. આ કલા આત્માની છે અને દેણ પ્રકૃતિની છે. પ્રકૃતિના પ્રાકૃતિક નિયમોને અનુસરે તેને પ્રકૃતિ એના શ્રેષ્ઠ પ્રાકૃતિક તત્વોનું પ્રદાન કરતી હોય છે એ એક સર્વસામાન્ય નિયમ છે જે વાત અહીં જોવા મળે છે. અત્રે પ્રાસંગિક એક વાત કરી લઈએ કે જેમ જેમ પુણ્ય વધે, શુદ્ધિ વધે તેમ તેમ જીવને ઊંચા, શુભ અને શુદ્ધ પૂતગલો આવી મળતા હોય છે. એ ઉત્તમ પૂતગલો પાછા વિશુદ્ધિના સ્વામી પુણ્યશાળી આત્માથી સંબંધિત બનીને એવા તો શુભના પ્રવર્તક બને છે કે એ આત્માથી વિખૂટા પડી ગયા પછી પણ પાછળ રહેલ એ પૂતગલો જ્યાં જાય ત્યાં એની અસર બતાડતા હોય છે. જેમ કે તીર્થંકર ભગવંતની દાઢાઓ, દક્ષિણાવર્ત શંખ, વિશિષ્ટ પ્રકારના મણિ, રત્નો ઇત્યાદિ. મોર વિષયમાં આટલી જરૂરી જાણકારી મેળવ્યા બાદ હવે આપણે કવિરાજ અવધૂત યોગી શ્રી આનંદ ગંજીની પદરચનાને સમજીએ. આતમ અનુભવ રીત વરીરી, મોર બનાય નિજરૂપ નિરૂપમ, તિરછણ રુચિકર તેગ ધરીરી, આતમ અનુભવ રીત વરીરી. પોતાનો પરમાત્મ સ્વરૂપ આત્મા પોતાના જ શરીરમાં બિરાજી રહેલ હોવા છતાં તેનો અનુભવ આનંદ ગંજીને થતો નહોતો. એને અનુભવવાની એમને તીવ્ર તાલાવેલી હતી. અંદરમાં સતત ઉહાપોહ થયા કરતો હોય છે તેવામાં કોઈ સુરીજન એટલે શ્રી પૂજ્ય ગાદીપતિનો સંયોગ થયો અને એમના મુખેથી નિસરી પડેલી વાણીથી જાણવા મળ્યું કે મોર પક્ષી એ પૂર્વના યોગ સંસ્કારને લઈને આવેલો યોગી પુરુષનો આત્મા છે, જે મોરની એક યોગીના જેવી જીવનશૈલી જોતા સહેજે ખ્યાલમાં આવે એમ છે. આ વાત જાણીને મોર પક્ષીના જીવનને બારીકાઈથી નિરખતા મને આત્મ અનુભવને વરવાની શ્રેષ્ઠ રીત જાણે કે ચાવી જ હાથ લાગી ગઈ. પોતાના તીરછા રહેલા પીછાઓને ઊંચા કરી ગોળાકારે ફેલાવી કલાપ ધારણ કરી ડોક ઊંચી રાખી મોર જ્યારે કલા કરતો હોય છે ત્યારે અત્યંત આકર્ષક લાગે છે. સાથે માથે છોગા સહિતની લાંબી ડોક ટટાર ઊંચી રાખેલો જાણે યુદ્ધના મેદાનમાં લશ્કરી ટોપો પહેરેલા સેનાધિપતિ જેવો કે પછી રાજમુકુટ ધારણ કરેલ રાજરાજેશ્વરની છટાથી છાજતો શોભે છે. કલા કરતો મોર જ્યારે આવું અપ્રતિમ અનુપમ રજવાડી નિજરૂપ બનાવે છે તે જોતા જાણે લાગે છે કે મોરે મોહરૂપી સર્પોને હણવા ચાંચરૂપી તીક્ષ્ણ ખડગ ધારણ કર્યું છે અને શત્રુના હુમલાથી રક્ષણ મેળવવા કલાપરૂપી ઢાલ ધારણ કરી છે. એવું લાગે છે કે જાણે પોતાના આવા નિરૂપમ રૂપથી મોર આત્માનું ભવનની કોઈ વડેરી રીત જાણે ન બતાવતો હોય? ટોપ સન્નાહ શુરકો બાનો એક તારી ચૌરી પહીરીરી સત્તા થલ મે મોહ વિદારત ઐ ઐ સુરીજન મોહ નિસરીરી. છોગા સહિતની ઊંચી લાંબી ટટાર ડોકથી જાણે લશ્કરી ટોપો પહેરેલ, જરિયાન વસ્ત્રોથી જાણે બખ્તર ધારણ કરેલ હોય, ધનુષ્યના ટંકાર જેવો ગુંજતો ગંભીર ટહુકો જાણે કોઈ શૂરવીરનો રણ મેદાનમાં શત્રુને પડકાર આપતો હોય, એક તારી ચૌરી જાણે સુરવાળ પહેરી હોય અને પોતાની રાજ્યહદમાં પોતાની સત્તા મર્યાદામાં આવતી ઢીલોને હડસેલતો ભગાડતો મોર જાણે મોહરૂપી સર્પોને શત્રુઓને વિદારતો એટલે વિનાશ કરતો હોય, એવો એક રણવીર યોદ્ધા જેવો શોભે છે. એવું મેં સુરીજનો જ્ઞાનીજનોના મુખેથી નિસરતી નીકળતી વાણીથી જાણ્યું. કેવલ કમલા અપચ્છર સુંદર ગાન કરે રસ રંગ ભરીરી, જીત નિશાન બજાઈ બિરાજે આનંદ ઘન સર્વંગ ધરીરી. અતિ સ્વરૂપવાન સુંદર રૂપ રૂપના અંબાર એવી ઉર્વશી, મેનકા રંભા જેવી અપ્સરાઓ યોગીનો તપોભંગ કરવા તેમનું ચિત્ત ચલાયમાન થાય તે માટે મહાજન્ય રસ ભરપૂર કામરાગના રંગે રંજિત થઈ નાચગાન કરે ત્યારે મુનિઓ તેની સામે આંખ ઊંચી કરીને જોતા પણ નથી. જેમ મોર ઢીલને પોતાની નજીક ફરકવા દેતો નથી, મોરની જેમ મુનિઓ પણ ઉપશમ રસથી ભરપૂર ચિત્તવાળા પર્વતની શિલા ઉપર આસનસ્થ ટાળતાપની તીવ્ર વેદનાઓ પામવા છતાં વનમાં વાઘ સિંહ સર્પ આદિથી વિટળાયેલા હોવા છતાં તે સમાધિવંત રહે છે અને એવા વાતાવરણની વચ્ચે પણ નિર્ભય બની ચારિત્ર્ય યોગને સાધે છે. આત્મલક્ષી ધ્યાન યોગમાં રહેવાથી સમાધિવંત એવા તેઓને કોઈ ડગાવી શકતું નથી, પણ અહીંયા આ પદમાં તો મોર પક્ષીના માધ્યમથી અજ્ઞાન તપની વાત ચાલે છે કે સિદ્ધિ યોગની સાધના અજ્ઞાની સાધુઓ કરે અને આખરે હલકી યોનિઓને પામે છે. આનંદગંજી આ પદમાં પોતાના અનુભવયુક્ત વિચાર જણાવે છે કે મોરના જીવન ઉપરથી વિચાર કરતાં મારા આત્માને બોધ મળ્યો અને યોગના અંગો કેવી રીતે સાધવા તેનો રસ્તો મને મળી ગયો, અર્થાત મોહ ઉપર કેમ વિજય મેળવવો એ ભેદ મને હાથ ચડી ગયો. મોરની જીવનશૈલી આપણે જોઈ અને તે ઉપરથી જણાશે કે મોરના જીવનમાં પણ યોગીરાજજીએ પદ 6માં જણાવ્યા મુજબની અષ્ટાંગ યોગની સાધના નીચે મુજબ વણાયેલ છે. યમ: મોર આજીવન બ્રહ્મચર્ય પાળીને તૃષ્ણા લાલસા કામના અને માયારૂપી ઢીલડીઓનો ત્યાગ કરી એકાકી જીવન જીવે છે. ભોગોપભોગના સાધનોનો આજીવન ત્યાગ એ મોરનો યમ છે. નિયમ: નિજ આરાધનામાં જ સદા તત્પર રહેવું એ મોરનો નિયમ છે. આ નિયમનું પાલન કરવા વડવૃક્ષની ટોચ, પર્વત શિખર કે તીર્થ મંદિરના શિખર ઉપર ધજાદંડની પાટલી ઉપર બિરાજમાન થઈ પોતાની સાધનામાં એ ડૂબી જાય છે. આસન: પોતાની સાધનાને યોગ્ય બેઠક ગ્રહણ કરીને મોર ત્યાં પોતાનું સ્થાન ટકાવી રાખે છે. રાત્રિના અતિવેગથી વાયુ વાતો હોય, મેઘરાજા મન દઈને બારે ખાંગે વરસતા હોય, આકાશમાં વીજળીના કડાકા ભડાકા થતા હોય તો પણ મોર પોતાનું આસન છોડતો નથી. યોગના 84 આસનોમાંનું એક અત્યંત મુશ્કેલ આસન મયુરાસન તરીકે ઓળખાય છે. પ્રાણાયામ: મોરનું પ્રાણવાયુનું અંદરમાં લેવું પૂરક છે, સ્થિર રાખવું કુંભક છે અને ડોક મરડીને ગળું નાનું કરી મેઘ ગર્જના જેવો મધુર ટવકાર કરે છે તે રેચક છે. પ્રત્યાહાર: ઇન્દ્રિયોના અસંયમને રોકવો તે પ્રત્યાહાર છે. જે દિશામાંથી વાયુ વાતો હોય તેની સામે જ મોર પોતાનું સ્થાન લઈને સહેજ પણ વિચલિત થયા સિવાય નિષ્કંપપણે બેસી રહે છે. આ મોરનો પ્રત્યાહાર છે. ધારણા. જ્ઞાનમાં આવેલા પદાર્થોને સંસ્કારથી કાલાંતરે વિસ્મરણ ન થવા દેવું તે ધારણા છે. મોર સ્વનિર્ણયમાં કોઈ પણ પરિસ્થિતિમાં ટકી રહે છે, આ તેની ધારણાની દ્રઢતા છે. ધ્યાન. આસપાસની પરિસ્થિતિથી અળગો રહીને મોર પોતાની મસ્તીમાં જ મગ્ન રહે છે. વિકલ્પોમાં અટવાયા વિના એ પોતાની જાતને જાગૃત રાખે છે. કોઈ શુભ વિષયમાં એકાગ્રતા એ ધ્યાન છે. ધ્યાનમય જાગૃતિ કર્મક્ષયનું કારણ બને છે. પારમાર્થિક ધ્યાન દ્વારા કાષ્ટમાં રહેલા અગ્નિની પેઠે આત્મા પ્રગટ થાય છે. સમાધિ. આત્મજ્ઞાની આત્મા સાથે તન્મય થઈ એકીકરણ પ્રાપ્ત કરે તે સમાધિ છે. સ્વરૂપમાં ચિત્તનો નિરોધ કરીને શુભ કે શુદ્ધ ઉપયોગમાં એકાગ્ર થવું તે સમાધિ છે. યોગીજનોના લક્ષણોથી યુક્ત મોર સમાધિમાં રહેવા પ્રયત્નશીલ રહે છે. જેમ કૈવલ્ય લક્ષ્મીને પામેલા કેવલ જ્ઞાની અરિહંત પરમાત્માની ભક્તિ પ્રત્યે પ્રસન્ન રસ રેડીને પ્રભુ ભક્તિના રંગમાં રંગાયેલી તે સ્વરૂપવાન અપ્સરાઓ નૃત્ય નાચગાન કરતી વખતે બધી સૂઝબૂઝ ખોઈને એક રસરંગથી પ્રભુ સમક્ષ નૃત્યકલા કરે છે, તેવા જ રસરંગથી ભરપૂર મોહ ઉપર વિજય મેળવ્યાના નિશાન ડંકા વાગી રહ્યા છે. તેના ધ્વનિના પડઘા મારા મસ્તકમાં વાગી રહ્યા છે. આનંદ ઘન એવા મારા આત્માએ મોરની જેમ યોગના સર્વાંગ ધારણ કરેલા છે, તેથી સમાધિ સ્થિત મુદ્રા ધારણ કરેલી છે, જેમણે એવી ધ્યાની દશામાં મારા ભીતરી પ્રભુ આગળ અપ્સરાઓ ભક્તિભાવથી નાચગાન કરી રહી છે તેના નિશાન ડંકા વાગી રહ્યા છે. સામાન્યથી મોટાભાગના જીવોના જન્મ જન્માંતરના સંસ્કાર પ્રકૃતિમાં દોષ શોધવાના છે. પ્રકૃતિમાં દોષ શોધનારો પોતાના આત્માને ભગવાન બનાવી શકતો નથી. અહીંયા પણ મોરના જીવનમાં પણ દોષ દ્રષ્ટિ એપ્લાય કરી કહેવું હોય તો કહી શકાય છે કે મોર તો સર્પ પ્રત્યે જાતિ વૈર ધરાવતું પક્ષી છે. સર્પને જોતા જ તે પોતાની ચાંચમાં રહેલી તીક્ષ્ણતા દ્વારા તેના બે ટુકડા કરી ઉડી જાય છે. માટે તે હિંસક છે, જન્મજાત વૈરી છે. જો આવો નિષેધાત્મક અભિગમ યોગીરાજજીએ અપનાવ્યો હોત તો મોરના જીવન ઉપર વિચાર કરતાં તેમને જે સાધનાનો માર્ગ મળ્યો તે ન મળત, અને તો તેઓ પોતે એક અવ્વલ કક્ષાના યોગીરાજ ન બની શક્યા હોત. તેમજ આપણને સૌને અધ્યાત્મનું સર્વોચ્ચ શિખરાન્વિત માર્ગદર્શન આપી શક્યા હોત ને. માટે આ પદરચના ઉપરથી એટલો સાર ખેંચવાનું મન થાય છે કે કોઈની પણ પ્રકૃતિને જોયા પછી આપણે તેમાં દોષારોપણ ક્યારે પણ કરવું જોઈએ નહીં, પણ તેની પ્રકૃતિમાં જે વિશેષતાઓ પડી છે તે શોધીને આપણું જીવન સાધનામય તેમજ પરોપકાર પરાયણ બનાવવું જોઈએ. રેલવેની મુસાફરીમાં કે પ્લેનની મુસાફરીમાં યોગાનુયોગ સદભાગ્યે કે કમ ભાગ્યે આપણી બેઠક કોઈ મુસલમાનની બાજુમાં આવી હોય, મુસાફરી લાંબી હોય અને તે પોતાની સાથે રહેલ ભાથાનો ડબ્બો ખોલી તેમાંથી રાંધેલ માંસ ખાતો હોય અને તે વખતે આપણને ચિતરી ચડે, મનોમન તેના ઉપર દ્વેષ ઓક્યા કરીએ, તો આપણે તેની પ્રકૃતિને બારીકાઈથી નિહાળી ન્યાય આપ્યો ન કહેવાય, પણ તેના ઉપર ઘોર અન્યાય કરી આપણા આત્માને કર્મબંધથી ભારે બનાવ્યો કહેવાય. તે વખતે એ જ વિચાર આવે કે હું ભાગ્યશાળી કે મને જૈન પૂતગલ મળ્યું છે, તેથી મારી પ્રકૃતિ આજે શાકાહારી બની છે. તેને મુસ્લિમ પૂતગલ મળ્યું છે માટે એની પ્રકૃતિ માંસાહારી છે. બધી કર્મજનિત ઔદયિક અવસ્થાઓ છે. આમ સમન્વય સાધી અંદરથી શાંત પ્રશાંત ઉપશાંત બનીએ, માત્ર દ્રષ્ટાભાવે તેને નિહાળીએ, જરા પણ અરુચિ ન કરીએ તો આપણે સ્યાદવાદને અમલી બનાવ્યો કહેવાય અને આનંદ ગંજીના આ પદને યથાર્થ પરિપ્રેક્ષ્યમાં સમજ્યા કહેવાય. જેમ ચિત્તનું તેમ દ્રષ્ટિનું પણ સામ્ય કેળવવું જોઈએ. પંડિતની વ્યાખ્યા કરતા ગીતાએ શ્લોક 18માં ગાયું છે, વિદ્યા વિનય સંપને બ્રાહ્મણે ગવિ હસ્તિનઃ શુની ચૈવ સ્વપાકે ચ પંડિતાઃ સમદર્શિનઃ. પંડિતો વિદ્યા વિનયયુક્ત બ્રાહ્મણમાં, ગાયમાં, હાથીમાં, કૂતરામાં તથા ચાંડાલમાં પણ સમાન દ્રષ્ટિવાળા હોય છે. આ પદનો બોધ એ છે કે પ્રકૃતિને બારીકાઈથી નિહાળો અને એમાંથી પણ આધ્યાત્મ તારવો. મોર જેવું પક્ષી પણ જો પૂર્વના યોગના સંસ્કારે યોગી જીવન જીવતું હોય તો આપણી સંજ્ઞી પંચેન્દ્રિય મનુષ્યની જવાબદારી એથી વધુ હોય. મોરમાંથી પ્રેરણા લઈ આપણે પણ અષ્ટાંગ યોગની સાધના કરી, આત્માનો અનુભવ કરી, આત્માને પરમાત્મા રૂપે આકારવાનો, કંડારવાનો છે.